પરમાત્માની સાથેનું અનુસંધાન. આત્મા અને પરમાત્મા એનો સંબંધ છે. એ સંબંધને જ્યાં સુધી સમજણપૂર્વક આપણા જીવનમાં સ્થાપિત નથી કરતા ત્યાં સુધી હોવા છતાંય આપણને પ્રાપ્ત થતું નથી. જેને પ્રાપ્તની પ્રાપ્તિ કહેવામાં આવે છે પણ ખબર નથી. માટે મારી પાસે નથી એવા પ્રકારની એક માનસિકતા ઊભી થઈ ગઈ. હોવા છતાંય પોતે નથીનો અનુભવ કરતો હોય જ્યાં સુધી અને વૃત્તિઓ આત્મા તરફ વળતી નથી, આત્મા વડે પરમાત્મા સુધી પહોંચતી નથી, ત્યાં સુધી એને પ્રાપ્તની અપ્રાપ્તિ વર્તાતી હોય છે, રહેત કરતી હોય છે. થતી વસ્તુ દેખે નહીં, જીવનું જોને અજ્ઞાન, માયા પડદા મધ્ય પડ્યો ભૂલવણીનું એ ભાન. ભૂલ ભૂલાવણીની અંદર પડેલો છે અને માયાનું ચક્ર. આત્મ સ્વરૂપ હોવા છતાં દેહાશક્તિને કારણે આત્માને ભૂલી ગયા. પોતાના સ્વસ્વરૂપનું ભાન ન રહેતા માત્ર સ્થૂલની જ આશક્તિ સતત બની રહેતી હતી. એને કારણે પોતે પોતામાં હોવા છતાંય પોતાનું અજ્ઞાન પોતાની જાત. કેટલું બધું અંધારું આખું સાંભેલું દરાય રે નજરે થી તારે નિહાળ છે. આવું અંધારું નાથ તારા દરબારમાં કેવું અંધકાર. જો અંધારાની અંદર આપણા ઘરમાં પડેલી વસ્તુ આપણે મૂકી હોય છે કે આપણને નજરે, તો આ જીવનમાં આ થોડિયાની અંદર અજ્ઞાનનો એટલો બધો અંધકાર છે, એટલો બધો અંધકાર છે કે એને કારણે પોતાનું આત્માનું સ્વસ્વરૂપ એને નથી જોતું. પોતાના જ અજ્ઞાનના અંધકાર. ઘરમાં દીવો ન થાય ત્યાં સુધી મૂકેલી વસ્તુ શોધીએ તો પણ જડે નહીં જલ્દી ના. હા, અનુભવી હોય અને રોજનો અભ્યાસી હોય તો અંધારામાં અંધારું હોય ને ગમે એટલું, છતાં એ ઊંડામાં ઊંડા અંધારામાં જઈને એને પોતાને આમ સ્પષ્ટ નિશ્ચિતતા છે, એટલે કે હાથ મૂકે ને તરત એ વસ્તુ હાથમાં આવી જાય. એટલી સચેતતા, એટલી સભાન, એટલી સભાનતા આપણી હોવી જોઈએ. એટલી એકાગ્રતા અને એટલી સમજણ એ દ્રઢ હોવી જોઈએ કે ભલે હું અંધારામાં ત્યાં જઈશ તો મને વસ્તુ ત્યાંથી હાથમાં જ આવવાની. એનું નામ તાર હુઆ એક તાર. એ અજ્ઞાન હોય પણ જેને આત્માના સ્વરૂપ એક વાર જાણી લીધું છે એ અજ્ઞાનના અંધકારની અંદર પણ જ્ઞાન પ્રકાશ કરે પોતાની દ્રષ્ટિએ. એ અંદરના ઉદાહરણમાંથી ભીતરમાંથી આત્માની પરમ ચેતનાને ઓળખી જેમ ધ્યાનમાં એકાગ્ર થનાર સમાધિ પોતાની બધી જ વૃત્તિઓને એકાગ્ર કરી મૂળાધારમાંથી ચઢાવે સ્વાધિષ્ઠાન મણિપુર ને ત્યાંથી આગળ લઈ ગઈ છે. એ બધી જ વૃત્તિઓને અંદરથી શું એકાગ્ર બની અને ધીરે ધીરે આજ્ઞા ચક્રથી ઉપર જઈને અને એક સહસ્ત્રાધારની અંદર રીતે સ્થાપી દે અને ત્યાં પોતાનું મૂળભૂત ઘર જેને કહેવામાં આવે છે મૂળ ઘર ત્યાં પહોંચી ગયા પછી એનું સ્થાન નિશ્ચિત થયું. એને સમજણ પડે કે હવે અહીંથી મારું બીજું કોઈ ઘર છે જ નહીં. એના પરિણામ રૂપ એનામાં સ્થિરતા, શાંતિ, એકાગ્રતાનો જે અનુભવ, જબરદસ્ત ઘણો મોટો અનુભવ. તો ક્યાં આવીને બેઠો કે પોતે જ પોતાનામાં સમાઈ ગયો અને કઈ જગ્યા ઊંચામાં ઊંચા એ જે તાર હુઆ એક સાથ. જ્યારે આપણને આપણા પોતાનામાં અનુસંધાન થયાનો અહેસાસ કે અનુભવ થાય. અનુસંધાન થયા પછી આપણને એની તરત સમજણ પડે, શાંતિ, સ્થિરતા, એકાગ્રતા. અને જગતની ઉપાધિઓથી ઉત્પન્ન થતી જે વિતમણા છે એનો પણ અંત આવે. પછી એની ચારે બાજુ ભમ્યા કરતી હોય પણ એના પોતામાં ના ઉતરી શકે. સિદ્ધમાત્મા મોરબીનો જયારે બંધ તૂટ્યો ત્યારે મહાત્માજી નદીની વચ્ચે ધોની કરીને બેઠેલા. બંધ તૂટ્યો પણ ત્યાં ને ત્યાં જ બેઠેલા. જે પાણી આખા મોરબીને ખેંચી ગયું, આખું પાણી ઉતરી ગયા પછી એનો ઝૂણો અને બાવાજી ત્યાં ને ત્યાં જતા. જબ તાર હુઆ એક સાથ પાણી આમ બે બાજુ થી આમ દિવાલની માફક ચાલી જાય અને ધૂણી પણ એવી ને એવી બીજાઈ નહીં. મોરબીમાં કેટલા હજારો માણસો મરી ગયા, આખું મોરબી તણાઈ ગયું. એકાંત આપણા જીવનમાં પણ જે એકાગ્રતા જે લાવવાની છે, કે જ્યારે આપણે અંદર સમાહિત થઈ ગયા આપણા પોતાના આત્મામાં જ આપણી વૃત્તિ, મન સહિત બધી જ વૃત્તિઓ અંદર બેસી ગઈ અને સ્થિરતા આવી ગઈ, પછી વિતંબણા તો રહેવાની, શરીરના દુઃખો આપત્તિઓ બધું જ રહેવાનું, પણ એ બાળ આંટા માર્યા પ્રકૃતિની સાથે છે, આત્માથી એને અલગ અલગા રહેવું. પ્રકૃતિ એનામાં છે એટલે એની સાથે મળીને દુઃખી કરશે, તોફાન કરશે, હેરાન કરશે. અનુસંધાન થયું એમાં સ્થિરતા આવી, પછી શરીરમાં ભયંકરમાં ભયંકર રોગ હશે ને તો પણ એક વાર સહેજ પીડા નહીં થવા દે. એકાગ્ર કેમ? દેહાશક્તિ છોડી દીધેલી છે, મન પણ ત્યાં આગળ આત્માની અંદર વિલીન શાંત થઈ ગયેલું છે. મન જ્યારે કોઈ પણ વિષયને, કોઈ વસ્તુને પકડે ને ત્યારે જ એનો અનુભવ કરે, પણ ત્યાં જ પડેલું હોય છતાં મન એને પકડે નહીં તો એનો અનુભવ નહીં. કે તમે એકાગ્ર થઈને કામ કરતા હોય ત્યાં બેન્ડ બાજા વાગતા વાગતા બધું જાય, પછી કે તમને આ બેન્ડ બાજા જ્યાં સાંભળ્યા તો એને તો કશું ખબર જ નથી. કેમ? કે મન ત્યાં ગયું છે. મન જ્યાં જ્યાં જાય ત્યાં જ એની અનુભૂતિ થાય. શરીરમાં પણ સુષુપ્ત મન હશે કે ગમે એટલી પીડા કે તાવ આવ્યો હશે, તમે ઊંઘતા હશો ઘસા, તો શરીરની કોઈ પીડાનો તમને અનુભવ નહીં થાય. એનું કેમ? કારણ કે મન એનાથી દૂર ખસી ગયું. પણ એ મન જાગે એટલે તરત પાછી પેલી પીડા, અરે દવા લાવો, આ કરો, ખરાબ કરો, ચેક કરો, પગ દબાવો, માથું દબાવો, નથી રહેવાતું, ગરમ પાણી લાવો, ચેક કરો. કેમ? મન જાગ્રત થયું અને ફરી પાછું એ પીડાની અંદર પરોવાઈ ગયું. જાગ્રત અવસ્થામાં પણ જો મન આત્માની અંદર જે જતી રહે, પરોવાઈ જાય, સમાહિત થઈ જાય, જાગ્રત હોવા છતાં શરીરની પીડાઓનો ચેક પણ અનુભવ આપણને નહીં. કારણ મન એનાથી બહાર નીકળી ગયું. મન મેરા તો પાંદા હુઆ નરતે લાગા નાશા. જ્યાં સુધી મન વૃત્તિઓની અંદર, વાસના અને વિષયોમાં, ભોગોમાં ફસાયેલું છે ત્યાં સુધી એ થંખેડાયેલું જ રહેવાનું. અને થંખેડાયેલો સ્વભાવ કેવો હોય? થંખેડાયેલો પક્ષી કે માણસ થંખેડાયેલો કેવો હોય? ફાળા મારતા ના ગયો. પણ એ વ્યક્તિ ધીરે રહીને પોતાની વૃત્તિઓને શાંત કરી લે, પોતાના આવીને બેસી જાય. ત્યારે સાપ પણ નિરાતો હોય ને ત્યારે કુંડલી મારીને શાંતિથી ઘૂંટણી વાળીને બેસી જતો હોય. પોતે આખું સમજીને પોતાને બધું જેમ કાચવું અને બહારથી ભય આવે ત્યારે બધા જ અંગોને સંકેલીને અંદર સંકેલી પછી ઉપર તાપ પડે કે ઠંડી પડે કઈ અથવા એની અસર નહીં. એમ આપણી પણ આપણી બધી જ વૃત્તિઓ એને જો સમાહિત કરી દેવામાં આવે, એને પોતાનામાં સ્થિર કરી દેવામાં આવે, તો બહારના કોઈ વિષયનો સહેજ પણ એને સ્પર્શ નહીં થાય, સુખ દુખાદીનો અનુભવ નહીં. માત્ર ઉત્પાદ કર્યા છે, બીજું કઈ પસંદ નહીં કરે આપણા પોતાના પરિવારમાં ને ઘરમાં તો ઉત્પાદ કરે મન, પણ આપણી જાતમાં પણ ઉત્પાદ કર્યા વગર રહેતું નથી. માટીના દેખા ને દેખાણા જ ચાલ્યા કર્યા, આશક્તિના દુરાચાર ની વૃત્તિઓના દેખાણા જ ચાલ્યા, દાંત ખરાબ કર્યા. સાચો રસાસ્વાદ તો અંદર છે, કેમ ભૂલી ગયો? અત્યારે સદગુરુ મળે આન મળે જબ તાર હુઆ એક સાથ, ગુરુ તત્વ પ્રાપ્ત થયું, સદગુરુની ઓળખ મળી, ભાવ મળી, વૃત્તિઓ અંતર્મુખ બની અને ઠારી, અને આ વૃત્તિઓ ઠરી કે આત્માના સ્વરૂપનું દર્શન થયું, અહેસાસ થયો પણ પોતાને તાર હુઆ એક સાથ, કે હવે મારો સંબંધ જગતના ભોગ વૈભવો અને વિષય વાસનાઓથી નહીં, પરંતુ હું મારી સાથે સ્વરૂપ હું જે સ્વયં પોતે છે એની સાથે મારો સંબંધ. બહારના દુઃખ ભૂલાય, ઉપાધિ ખતમ થઈ ગઈ, અશાંતિ પણ થઈ ગઈ, એ તો યાદ રાખ. જયારે અંતર્મુખતા આવે ને, શરીરની વ્યાધિ ઉપાધિ પીડા તો બધી જ રહેવાની, ક્યાંય દૂર થવાની નહીં. શરીર યાત્રા આપી છે તો એના પ્રસિદ્ધિ અકર્મણ, જ્યાં સુધી શરીર છે ત્યાં સુધી શરીરના ભોગો શરીરના ધર્મો એ આપણી સાથે સતત રહ્યા કરવાના. પણ શરીર સાથેની આપણી વૃત્તિઓનો સંબંધ તોડી નાખીને જયારે આપણે અંદર જતા, જેમ વ્યવહારમાં કોઈની સાથેનો સંબંધ તોડી નાખીએ છીએ, બોલવાનું લેવડ દેવાનું પ્રસંગે કંકોત્રી પત્રિકાનું, અને એના તરફથી આપણે બિલકુલ મોડું ફેરી લઈએ, તારી સાથે સંબંધ એને બહુ આવે છે, નાવાનો સંબંધ એટલે સુધી કહી નાખીએ છીએ, નહીં નાખ્યું તારું. એમ આપણે આપણી વૃત્તિઓની સાથે પણ એટલા જ ભાવથી જા તને નહીં નાખ્યો હવે એમ કરીને અંદર બેસી જાય. જેને આપણે ઈચ્છીએ છીએ એ આત્મ સ્વરૂપમાંથી જ મળવાનું છે, પોતાના સ્વરૂપમાંથી જ પોતાને મળશે. પોતે નિરખો પોતાનું આપે, જ્યાં આપણે આપણા સ્વરૂપને જોઈશું કે હું કોણ છું, અને એ જો મળી ગયું અને એમાં જે એક સ્વાદ આવી ગયો, એમાં જે સુખ મળી ગયું, પછી બીજો સ્વાદ શોધવાને નીકળવું પડે, બીજા સુખો માટે ભટકવું જ નહીં પડે. નિતાંત સુખ જેને આત્યંતિક સુખની પ્રાપ્તિ કહેવાય, તેનો ક્યારેય પણ અંત ના આવે, ફૂટે જ નહીં. નિત નિત હોય સવાય, પાયો જ નહીં ને રામ રતન ધન પાયો, આત્મારામનો રતન ધન પ્રાપ્ત કરી લીધું. ખર્ચે ને ખૂટે નિત નિત બઢક સવાય, જેમ આત્મસુખનો ભોગ કરીએ, જેમ આત્મસુખ ભોગવાતા જાય ને એમ ખૂટે નહીં, વધશે. આત્મસુખ ભોગવતા ભોગવતા આત્માની પણ શક્તિ વધશે, શક્તિ પણ ઇન્દ્રિયોના સુખ જ્યારે વાસનાઓ ભોગવતા ભોગવશે તો એમાં ઇન્દ્રિયો પણ નિર્બળ થશે, શરીર પણ દુઃખી થશે, પણ આત્મસુખ એવું છે કે સુખ પ્રાપ્ત કરતા તમને આનંદ આવશે, નિર્બળતા ક્યારે નહીં આવે, શક્તિ વધશે, આત્મબળ વધશે. એ સુખ આપણું પોતાનું છે. તાર ઉવા એક સાર, જ્યારે વૃત્તિઓ એક સાર, એક તાર બને, એક સાર થઈ, એનો અહેસાસ થયો મને, અહેસાસ એટલે એનું સત્યતાનું મને ભાન થયું, ત્યારે મને એમ થયું આટલા બધા અનંત સુખ મારી પાસે હોવા છતાંય હું આટલું જીવન ભિખારીની માફક જીવ્યો, મારે કોકના ઓછારા બની અને બીજાની પાસે મારે ભીખ માંગવી, સુખ અને આનંદની ભીખ માંગવી પડી કે તું મને સુખ આપીશ, તું મને ભોગ આપીશ, તું મને વૈભવ આપીશ. આમ કરીને દીન થઈને, ગરીબ થઈને, લાચારીથી આનંદ અને ભોગો માટે માણસ રઝળતો રહે. એ જે બહાર આનંદ મળે છે ભોગો માંથી, પણ એનો મૂળ સ્ત્રોત ક્યાં છે એને શોધ્યો? ના, માત્ર બહારના ભોગો માંથી જ મળે છે આસ્વાદ અને સુખ, એટલું જ ખબર છે. કારણ એની લોલુપતા, જે લોલુપતાની પાછળ આસક્ત થઈને દોડતો માણસ બહારથી ભોગોના, વાસનાઓના, વ્યસન અને વિષયોના, વ્યસન અને વિષયોના જે ભોગોના સુખ માને છે, એની પાછળ સૂક્ષ્મતા રૂપે એનો આધાર કોણ? આત્મા. શરીર પડ્યું છે, એની ચારે બાજુ બધા જ પ્રકારના ભોગ, વૈભવો, વ્યસનો, વિષયો બધું ત્યાં સરસ રીતે મજાનું ગોઠવાયેલું હોય, પણ અંદર ચેતના જ નહીં હોય તો કોણ ભોગવશે? જે ભોગવવાની મનની વૃત્તિ, મનોવૃત્તિ એની દોડે છે, છતાં એની પાછળ કોઈ પણ સૂક્ષ્મ આધાર હોય, ચેતના હોય, તે આત્માની. તે વખતે મન પ્રબળ બનીને વિષયો તરફ એને લઈ જાય દોડાડીને, માત્ર સાક્ષીભૂતે આવે. કેવલ સાક્ષીભૂતા દ્વાસ કરણા થઈ જાય, સમાનમ વૃક્ષમ પરિષ્ય જાય, ઉપનિષદના ઋષિ એની અંદર ચાંચ નહીં મારે. એ ભોગોનો સહેજ પણ સ્વાદ એ પોતે લોલુપ નહીં થાય કે મારી દીધું. આ ઇન્દ્રિયો મન એની એની તરફ દોડશે, અને જ્યાં સુધી ઇન્દ્રિયો અને મન ભોગો ભોગવતા હશે ત્યાં સુધી સાક્ષી થઈને ઉભો રહેશે, અને તૃપ્ત થયા પછીથી એની સ્વતંત્રતા તો છે નહીં મનની કે ઇન્દ્રિયોની. વિષય ભોગોનો રસાસ્વાદ માણવાની સ્વતંત્રતા ખરી ઇન્દ્રિયો પાસે, મન પાસે, એને ફરી પાછું પોતાના આત્મા પાસે પાછું આવવું પડશે. એ પાપ વૃત્તિ લઈને જ પાછા આવશે. ભોગોની થોડી ઘણી એને મળેલી શાંતિ કે સંતોષ લઈને આવશે, પણ ફરી પાછા એ ત્યાં દોડવાનું. મન મેરા તો પાંદા હુઆ, એ દોડતું બંધ ભોગોને માટેની એની વૃત્તિ સતત જયારે આવી બની જતી હોય, અને એક વાર બની જવા દો, કહ્યું તું ચાલે, એને રોકશો નહીં, બની જવા દો, થઈ જવા દો, એની મેં તો થાક છે ક્યાં જશે. નરિયાદમાં એક મુસલમાન હતો, કશું જ કામ ન, જાતે એકલો ખાવાનું બનાવે, એક ટાઈમ ખાય, સવારે ઉઠી બનાવી દે, ખાઈ લઈ, નીકળી પડે રસોઈ બનાવી, જેટલા થિયેટર હતા બધાની એક એક ટિકિટ લઈ આવે, એક છૂટલે બીજાને જાય, બીજે છૂટલે ત્રીજાને જાય, અને ચોથાને જાય, રાત્રે આવીને સુઈ જાય. અક્રમ એનો બની ગયો જીવનભરનો. મનમાં રાતો પાંદા હુઆ નરતે લાગા નાશ, આવીને સુઈ જવાનું, પછી મોડા ઉઠે, રસોઈ બનાવીને પછી ટિકિટ લેવા નીકળી જાય, પાછું આવીને ખાવા બેસે, પછી કરી દીધું. જીવન એ પ્રકારનું બની ગયું નર પેલા જાના. એક વાર ઘણા વર્ષો પછી એને જોયું, પછી મારા છૂટી ગયું બધું, કેમ કે થાક એનાથી, વર્ષો સુધી એ કર્યા પછી કે હવે એના તરફથી આમ એ થઈ ગયું. જ્યારે માણસને કેદ પણ રોકા ટોકવામાં ના આવે ત્યારે ઉપરામ વૃત્તિને પોતાને આવી જશે. સારામાં સારી ભાવતી વસ્તુ રોજ ખાખા કરો, રોજ એક મહિના સુધી ખવડાવજો, શું થશે? બસ ભાઈ બસ કરો, આને હવે નથી, બહુ થઈ ગયા. એને એમાંથી પૂરેપૂરું હટાવ્યું, એટલે કોઈ પણ ભોગ, કોઈ પણ વ્યસન, કોઈ પણ દુરાચાર એની અંદર નીકળવા સ્વતંત્ર નાખો, પડવા દો. જ્યાં સુધી હાય હાય કરીને ચિલ્લાવીને બહાર નીકળવાની બીજાની પાસે મદદ ના માગે ત્યાં સુધી બહાર ના નીકળવા દે. આખરે પોતે જ બહાર નીકળવા માટે અમારે બહાર નીકળવાનું. કેટલાય કે મહારાજ પી પીને થાક્યો, છોડવાની ઈચ્છા છે, બધી રીતે ખુવાર થઈ ગઈ. આવી મન મેરા તો થક ગયા, ઉપાધિ છે, પોતાની જ ઉપાધિઓથી પોતે થાકી જઈને ત્યાંથી પાછો ગયા. એમ જે પાંગળું થયેલું મન ઘણા બધા ભોગોથી સંપૂર્ણ રીતે પોતાની જેટલી શક્તિ હતી, જેટલા એની એનાથી થઈ શકે હતું, બધું જ કરી નાખીને, બધું જ વાપરી નાખીને ખતમ થઈ ગઈ, ખાલી થઈ ગઈને પછી પોતે પોતાની જાતને બિલકુલ થકી ગયેલો, સંપૂર્ણ રીતે ખાલી થઈ ગયેલો, મને કશું જ ના બચ્યું, માત્ર પહેરેલા બે કપડાં એને શરીર પોતા પોતે હોય સિવાય કશું જ ના બચ્યું, સંપૂર્ણ ખાલી થઈ ગયા. પછી એની વૃત્તિ હવે શું કરવું? એને પોતાની જાતને ભાન થશે, મેં આ સમયનો શું ઉપયોગ કર્યો? જ્યાં સુધી તોફાને ચડેલો હશે, આવેગ હશે ને, ત્યાં સુધી ગમે એટલે શાંત રાખવા પ્રયત્ન કરશો ને તો એ શાંત નહીં થાય. કરી લઉં, ઉજવી લઉં, જોઈ લઉં એમ કરીને એના ગુસ્સામાં ને આવેશમાં દોડ્યા જ કરશે. પણ જો આવેશ ઉતરી જાય અને ટાઢો પડી જાય પછી એને જુએ જો, તો પોતે જ પોતાની જાત ઉપર એને ઘણી બધી ઘૃણા ઉત્પન્ન થશે. ત્યાં શું કરી નાખ્યું? નરતે લાગાના હતા, પણ જ્યારે એને પોતાની પોતાના સ્વરૂપને પોતે પામી શક્યો, ગુસ્સામાંથી બહાર નીકળીને આવેશ ઉતર્યા પછી એને થયું, ઓ આ તો મારી જાતનું જ મેં નુકસાન કરી નાખ્યું, આટલું બધું તોડી ના ફોડી નાખ્યું અને માર્યું, બજારમાંથી વેચાતું લઈ આવો જે તૂટી ગયું, એની જેને માર્યા અને જેને કંઈક નુકસાન થયું દવાખાને લઈ જઈને દવા કરો, નશો ઉતર્યો ને પછી ખબર પડી જાતો મેં મારું પોતાનું નુકસાન કર્યું. જ્યાં સુધી અહેસાસ ન થાય પોતાના જીવનને, પોતાના જે કંઈ નુકસાન થયેલું છે પોતાની જાત માટે, પોતાની જાતે પોતે જે નુકસાન કરી બેઠો છે એનો અનુભવ, એનો પરિચય વ્યક્તિને પોતાને ન થાય ત્યાં સુધી એ શાંત થઈ શકશે. જ્યારે વ્યક્તિ પોતાની જાતને વાંચવા માંડે હું કેવો છું, ત્યારે તેને ખબર પડશે કે હું કેટલામાં છું. અને એ પોતાની જાતને વાંચ્યા પછી માણસને ખબર, અહેસાસ થાય, તબ તાર હુઆ એક સાથ, પોતાના અવગુણની સાથેનો એકતાર થયો, અહેસાસ થયો, પોતાના સદગુણ સાથેનો એને અહેસાસ થયો કે મારામાં આટલા દુર્ગુણ છે, મારામાં આટલા અવગુણ છે, હું આટલો ખોટો છું અને આટલો સાચો છું, હું આટલો નકામો છું, એવા પ્રકારનો જ્યારે પૂરેપૂરો પોતાની જાતને વાંચવાનો એને મન થાય અને વાંચ્યા પછી એને એમ થાય કે નહીં હવે આ બધા તોફાનો હતા. જ્યારે વીતી ગયેલું જીવન અને એમાં કરેલા તોફાનો જ્યારે માણસને દેખાય કે આટલા તોફાન હતા મારા, ત્યાર પછી જ એને મન થાય કે હવે ક્યાં જવું. બધી રીતે હતાશ થઈને બધું ગુમાવીને શક્તિ બધું જ થાકીને માત્ર મન મેં રાતો થઈ ગયા, પછી કશે સદગુરુ મહે આ કોઈક વિભૂતિ આવીને પ્રાપ્ત થઈ ગઈ, કોઈક મહાપુરુષ બાવડું ઝાલી અને બહાર કાઢી લે, ત્યારે એને પોતાના જીવનમાં કંઈક સ્થાન મળ્યું, કંઈક ઢોર મળ્યો. પણ જો એ પ્રાપ્ત થયેલા સાધન વડે ગુરુએ જે કંઈ આપ્યું, ગુરુગમ આપ્યું, અને ગુરુગમ એટલે પોતાના સ્વસ્વરૂપને પ્રાપ્ત કરવા માટે નાનામાં નાના માણસથી માંડીને સમજુ ભણેલા વિદ્વાન જિજ્ઞાસુ સુધી એ વ્યક્તિને ગુરુ પોતાના શ્રીમુખે જે કંઈ આપે આત્મકલ્યાણ માટે, અને એમાં લાગ્યા રહેવું, એનું નામ ગુરુગમ. પણ ગુરુ જે કંઈ આપશે તે પોતાના શિષ્યની ઉન્નતિને માટે આપશે, અને જે કંઈ સાધન આપે એની પાછળ એક જ કે એ શિષ્ય એને સ્વસ્વરૂપ પ્રાપ્ત થાય, એને આત્માનુભૂતિ મળે અને અહેસાસ થાય પોતાના પોતાની અંતર્મુખતાનો, પોતાની પોતાના આત્મા સાથેનો સંબંધ એને સમજાય, તમારો આ સંબંધ. ત્યારે સદગુરુની પ્રાપ્તિ એનું જીવનમાં સ્વર્ગના સુખ કરતાં પણ અનંત સુખ આપશે, અને એ અનંત સુખ અનુભવ્યા પછીથી, એને મેળવ્યા અને માણ્યા પછીથી માણસ સ્વયં એના જીવનનું ભટકણ આખું જ ભાગી જશે, શાંત બની જશે. એને પોતાને એમ થશે કે હવે હું મારા સાચા ઘરમાં પાછો આવ્યો. આનંદ મેળવવા માટે, સુખ મેળવવા માટે ઘણા બધા ઘરના દ્વારના બારણા ખડખડાવી ખડખડાવી સુખ શોધવા માટે નીકળ્યો હતો, અને બધા જ નિરાશાના દ્વાર ખડખડાવીને આવ્યો હતો. દુઃખ અને અશાંતિના દ્વાર હતા અનુભવ થયો ત્યારે ખબર પડી. જયારે સદગુરુ મળે આ નિમિત્તે બધા જ બારણા ખડખડાવી જે મેળવવા ગયો તે ન મળતા નિરાશ થઈને પાછો આવ્યો, અને જયારે સદગુરુએ મને સાચો રસ્તો સાચો દ્વાર ઉઘાડી આપ્યું કે આ દ્વારથી બહાર નીકળ્યા છે, અને એ દ્વારે પહોંચ્યા પછી મને મારો આત્માનો સુખ, મારું પોતાનું સ્વસ્વરૂપ મને જડ્યું. આપણા જ ઘરમાં આપણી જ પરંપરાનું ઘણું બધું ધન દાટેલું હોય છતાંય ઘર પરિવારની અંદર એક રોટલાના બચ્ચા એક સંતને માટે કળવળતા હોય, પરિવાર ભૂખની પીડા સહન કરતા હોય, ને તે એટલી બધી અસહ્ય વેદના હોય કે જોઈ ના પડે. પણ એ જ ઘરમાંથી કોઈક એવું કલ્યાણકારી મુહૂર્ત મળે અને એમાંથી એ સંપત્તિ એના આંખ લાગી જાય તો કેટલો આનંદ થાય, એને પોતાને પછી શાંતિ એમ થશે, ઓહો આટલું બધું પડેલું હતું છતાંય એક તંત માટે ચળવળવું પડતું હતું, પણ પોતાનામાં પડેલું જ્યાં સુધી પોતે ન મેળવી શકે ત્યાં સુધી એની વૃત્તિ આવી જ રહેવાની. ગરીબ અને એ ગરીબી ક્યારે ટળે, પંજાબીમાં બહુ સરસ ગુરુમુખીમાં છે, ગુરુમુખ ગરીબી જાય, બહુ સરસ પંક્તિ છે. એમ